એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે મને લાગે છે કે આપણને બધાને ગમતી પેલી વાર્તાઓ, કવિતાઓ, નાટકો છે ને, એની દુનિયામાં થોડા વધુ ઊંડા ઉતરવામાં મદદ કરશે. લેખક છે લેવિસ ટર્કો અને પુસ્તકનું નામ છે, આમ તો લાંબુ છે પણ સાર કહીએ તો, સાહિત્યિક પરિભાષા અને વિવેચન માટે માર્ગદર્શક, જાણે સાહિત્ય સમજવાની ચાવી. ઘણીવાર એવું થાય નહીં કે કોઈ ફિલ્મ ગમી કે પુસ્તક ગમ્યું, પણ કોઈ પૂછે કે કેમ ગમ્યું તો શબ્દો જ ના મળે, બસ સારું લાગ્યું. આ પુસ્તક બસ એ જ મુશ્કેલીને થોડી સહેલી બનાવવાનો પ્રયાસ કરે છે.
હા, ખરેખર. અને આ સમજણ, યુ નો, આજના સમયમાં બહુ જ જરૂરી છે. આપણે ચારે બાજુથી માહિતી, વિચારો, વાર્તાઓથી ઘેરાયેલા છીએ. સાહિત્ય હોય, સિનેમા હોય, સમાચાર હોય, ઇવન જાહેરાતો, બધું જ આપણને કંઈક કહેવા માંગે છે. પણ એ કંઈક શું છે એને પૂરેપૂરું સમજવા, એની પાછળની કારીગરી, એની બનાવટને ઓળખવા અને પછી એના વિશે સ્પષ્ટતાથી વિચારવા કે વાત કરવા માટે એની ભાષા સમજવી પડે. સાહિત્યની પોતાની એક પરિભાષા છે, પોતાના નિયમો છે એમ કહી શકાય. એને જાણીએ ને તો આપણી સમજ અને અને માણવાની શક્તિ બંને વધે. આ પુસ્તક એ ભાષા શીખવા માટેનો એક મજબૂત પાયો આપે છે.
તો ચાલો લેખકથી શરૂઆત કરીએ. લેવિસ ટર્કો 1934માં જન્મ્યા, 2021માં ગુજરી ગયા. અમેરિકન કવિ હતા, વિદ્વાન અને પ્રોફેસર પણ. એમના વિશે એક રસપ્રદ વાત એ છે કે એમનામાં બે વ્યક્તિત્વ હતા એમ કહી શકાય. એક તરફ કવિ, શબ્દોના સર્જક, અને બીજી તરફ પ્રોફેસર, એ જ શબ્દોના અભ્યાસુ, શિક્ષક. આ કોમ્બિનેશન બહુ ઓછું જોવા મળે નહીં?
હા, ચોક્કસ. અને આ જ બીવડી ભૂમિકા, આ જ સંયોજન એમને આ પુસ્તક લખવા માટે પરફેક્ટ બનાવે છે. જુઓ, કવિ તરીકે એમને ખબર હતી કે શબ્દો કેવી રીતે જાદુ કરે છે, લય, રૂપક, એ કેવી રીતે ભાવ જગાડે છે, એ બધું એમણે જાતે અનુભવ્યું હતું. અને બીજી બાજુ પ્રોફેસર તરીકે એમણે વર્ષોથી વિદ્યાર્થીઓને આ જ બધી જે જટિલ લાગતી બાબતો છે ને, એ સરળતાથી સમજાવી હતી. એમનું એક બીજું પ્રખ્યાત પુસ્તક પણ છે, ધ બુક ઓફ ફોર્મ્સ. એ કવિતાના સ્વરૂપો પર હતું. આ પુસ્તક જાણે એનો જ વિસ્તાર છે. કવિતાથી આગળ વધીને ગદ્ય, નાટક, વિવેચન બધું જ આવી જાય છે. એટલે એમની પાસે થિયરી અને પ્રેક્ટિસ બંનેનું જ જ્ઞાન હતું. એટલે આ પુસ્તક બહુ વિશ્વસનીય ગણાય.
ઓકે, તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? એમ તો તમે કહ્યું કે એ પરિભાષા સમજાવે છે, પણ શું આ કોઈ બહુ અઘરો શૈક્ષણિક ગ્રંથ છે એવું કંઈ?
ના ના, બિલકુલ નહીં. લેખકનો ઈરાદો ખાલી અઘરા શબ્દોની યાદી આપવાનો નથી. આ પુસ્તક એક ગાઈડ જેવું છે, એક નકશો, જે સાહિત્યના અલગ અલગ સ્વરૂપો છે ને, એને સમજવા માટે એક વ્યવસ્થિત માળખું આપે છે, સ્ટેપ બાય સ્ટેપ. સાહિત્ય જગતમાં જે ખાસ ભાષા વપરાય છે ને, પરિભાષા જેને કહીએ, એને આપણા માટે સહેલી બનાવે છે. જાણે કોઈ અજાણ્યા શહેરમાં ફરવા નીકળ્યા હોઈએ ને, અને હાથમાં ગાઈડબુક હોય એવું સમજો.
બરાબર, તમે ગાઈડબુક કહ્યું એ સરસ છે.
હા, પુસ્તક જાણે એક મૂળભૂત સવાલ પૂછે છે અને તેનો જવાબ આપે છે. સાહિત્ય શાનું બનેલું છે, એના ટુકડાઓ કયા છે, અને એ ટુકડાઓ કેવી રીતે કામ કરે છે, એ સમજાવવા માટે આપણે બધા એક સરખી સ્પષ્ટ ભાષા કેવી રીતે વાપરી શકીએ. ટર્કોનું માનવું છે કે સાહિત્યને ખાલી ફીલ કરવું પૂરતું નથી, એ કેવી રીતે બન્યું છે, એની રચના, એની કારીગરી સમજવી પણ જરૂરી છે. એટલે આ પુસ્તક આપણને ભાષાના સાવ નાના એકમથી શરૂ કરાવે છે, ધ્વનિ, શબ્દ, ત્યાંથી લઈને વાર્તાની રચના, પાત્રો, શૈલીઓ, અને છેક સાહિત્ય વિશે વિચારવાની અલગ અલગ રીતો, એટલે કે વિવેચન પ્રણાલીઓ સુધી, એક સફર જેવું. અને આ બધું વિષય પ્રમાણે ગોઠવેલું છે, એ ટુ ઝેડ ડિક્શનરીની જેમ નહીં, એટલે એક પછી એક કડી જોડાતી જાય.
એટલે આનો મતલબ એ થયો કે આ પુસ્તક ખાલી સ્ટુડન્ટ્સ કે ટીચર્સ માટે જ નથી એમ?
બિલકુલ નહીં. હા, એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે, પણ સાથે સાથે જે લેખકો છે જેમને પોતાની કળાને વધુ સારી રીતે સમજવી છે, અને સામાન્ય વાચકો પણ, જેઓ બસ પોતાનું વાંચનનો અનુભવ વધુ ઊંડો, વધુ સંતોષકારક બનાવવા માંગે છે, એ બધા માટે આ પુસ્તક છે. છેલ્લો ગોલ એ છે કે વાંચનાર વ્યક્તિ સાહિત્ય વિશે વધુ કોન્ફિડન્સથી, વધુ સ્પષ્ટતાથી અને અને ઊંડાણથી વિચારી શકે, વાત કરી શકે, લખી શકે. તે આપણને ખાલી વાર્તા સાંભળનાર નહીં, પણ એના વિશ્લેષક બનાવે છે, થોડો વધુ જાણકાર વાચક.
સરસ. ચાલો ત્યારે પુસ્તકની અંદર થોડું વધારે ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે વિષયવાર ભાગ છે, તો શરૂઆત ક્યાંથી થાય છે? પાયાની વાત ક્યાં છે?
હા, શરૂઆત બિલકુલ પાયાથી. ભાગ એક છે સાહિત્યના તત્વો વિશે. જેમ રસોઈ બનાવતા પહેલાં મસાલા સામગ્રી ઓળખવી પડે ને, એમ સાહિત્ય સમજવા માટે એના મૂળભૂત ઘટકો સમજવા જરૂરી છે. અહીં મુખ્ય વિચાર એ છે કે દરેક સાહિત્યકૃતિ, પછી એ વાર્તા હોય, કવિતા હોય કે નાટક, એ ભાષા અને કથનના કેટલાક બેઝિક ટૂલ્સથી બનેલી છે. જેમ કે પહેલાં તો ભાષાના સાધનો, લેખક કેવા શબ્દો વાપરે છે, સહેલા કે અઘરા, રોજિંદા કે ખાસ, અને એ શબ્દોને વાક્યોમાં કેવી રીતે ગોઠવે છે, ટૂંકા ટૂંકા વાક્યો કે લાંબા લાંબા, એની પણ અસર પડે. પછી આવે અર્થના સાધનો, લેખક કેવી રીતે ચિત્રો ઊભા કરે છે આપણા મનમાં, અને પેલી અલંકારિક ભાષા, ઉપમા, રૂપક વગેરે એનો ઉપયોગ કરીને ભાષાને વધુ અસરકારક કે સુંદર કેવી રીતે બનાવે છે. પછી ધ્વનિના સાધનો, ખાસ કરીને કવિતામાં પણ ગદ્યમાં પણ ક્યારેક, લય, રાઇમ, આ બધું કેવી અસર ઊભી કરે છે. અને છેલ્લે વાર્તાના પાયાના ઘટકો, ઘટનાક્રમ, વાર્તા કેવી રીતે આગળ વધે છે, પાત્રો કેવા છે, એ બદલાય છે કે નહીં, વાર્તા કયા સ્થળ સમયમાં બને છે, કોના દ્રષ્ટિકોણથી વાર્તા કહેવાય છે, એટલે કે નેરેટર કોણ છે, અને આ બધાનું મુખ્ય વિચાર શું છે, મૂળ વાત શું છે. આ પહેલો ભાગ આપણને એ શબ્દો અને કોન્સેપ્ટ આપે છે જેનાથી આપણે કોઈ પણ કૃતિનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ શરૂ કરી શકીએ.
ઓહ, એટલે આ તો સાહિત્ય સમજવા માટેની ટૂલ કિટ જ થઈ ગઈ ને. બરાબર. હવે આ સાધનોનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારની રચનાઓ કેવી રીતે બને છે, ભાગ બે કદાચ એના પર હશે.
હા, બરાબર પકડ્યું. ભાગ બે છે કલ્પનાની શૈલીઓ, જોનરાઝ ઓફ ઇમેજિનેશન પર, એટલે કે ગદ્ય કથાનક ફિક્શનની દુનિયા. અહીં ટર્કોનો મુખ્ય મુદ્દો એ છે કે ફિક્શન એટલે કંઈ એક જ વસ્તુ નથી, એના ઘણા પ્રકારો છે અને દરેકની પોતાની અલગ રીતભાત પરંપરા છે. નવલકથા અને ટૂંકી વાર્તા, શું ફરક છે બેમાં? પછી નવલકથાના પણ પેટા પ્રકારો આવે.
ઓહો, જેમ કે?
બધા યાદ રાખવા જરૂરી છે? મને તો નામ પણ અઘરા લાગે છે ક્યારેક. ના ના, બધા યાદ રાખવાની બિલકુલ જરૂર નથી, પણ થોડા ઉદાહરણો સમજીએ તો ખ્યાલ આવે. જેમ કે એક પ્રકાર છે બિલ્ડિંગ્સ રોમાન. આમાં શું હોય, પાત્રના બાળપણથી યુવાની સુધીનો જે વિકાસ છે ને, એના પર ફોકસ હોય. આપણે ત્યાં પણ આવી ઘણી કથાઓ લખાય છે, કોઈ પાત્ર કેવી રીતે મોટું થયું, શું શીખ્યું, એ બધું. બીજી બાજુ ગોથિક નવલકથામાં રહસ્ય, ડર, રોમાન્સ એવું બધું ભેગું હોય, ભૂતિયા મહેલ જેવી વાતો. વિજ્ઞાન સાહિત્ય ભવિષ્યની ટેકનોલોજીની કલ્પના કરે. આ જાણવાથી શું થાય, આપણને સમજાય કે લેખક કઈ પરંપરામાં લખી રહ્યા છે અને એમની પાસેથી શું આશા રાખી શકાય. અને ટર્કો અહીં એક બહુ સરસ વાત કહે છે, શૈલી એ લેખક માટે જેલ નથી પણ રમતનું મેદાન છે.
વાહ.
હા, એટલે કે નિયમો તોડવા હોય, કંઈક નવું કરવું હોય, તો પેલા નિયમો ખબર તો હોવા જોઈએ ને. આ ભાગમાં પેલી અવિશ્વસનીય કથક, અનરિલાયબલ નરેટર જેવી ટેકનિકની પણ વાત છે, એટલે કે જે વાર્તા કહે છે એના પર જ ભરોસો ન કરાય એવું પણ બને.
આ રમતનું મેદાનવાળો વિચાર તો બહુ ગમ્યો, બંધન નહીં પણ ક્રિએટિવિટી માટેનો આધાર. સરસ. હવે નાટકો વિશે શું? એ તો સાવ અલગ જ દુનિયા લાગે છે મને તો.
ચોક્કસ, અલગ જ છે. એટલે ભાગ ત્રણ નાટકની શૈલીઓ, જોનરસ ઓફ ડ્રામા પર છે. અહીં મુખ્ય વાત એ છે કે નાટક મુખ્યત્વે ભજવવા માટે લખાય છે, સ્ટેજ પર પરફોર્મ કરવા. એટલે એની ભાષા, એની રચના, બધું એ પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને હોય છે. આપણે ત્યાં સંસ્કૃત નાટ્ય પરંપરા પણ કેટલી સમૃદ્ધ છે. ટર્કો પશ્ચિમી પરંપરાના મુખ્ય સ્વરૂપો સમજાવે છે. એક તો ટ્રેજેડી, એટલે કે કરુણાંતિકા, જેમાં હીરો કે હિરોઈન કોઈ ભૂલ, એને હમાર્દિયા કહેવાય, અથવા તો અહંકાર, હ્યુબ્રિસ, ને કારણે પતન પામે અને આપણને, પ્રેક્ષકોને, એક જાતનું ભાવ વિરેચન કે થાર્સિસ ખાય, દુઃખ પણ થાય ને કંઈક શીખવા પણ મળે. બીજું કોમેડી, સુખાંતિકા, એના પણ પાછા ઘણા પ્રકાર છે, રોમેન્ટિક, વ્યંગ્યાત્મક, ફાર્સ, એટલે હળવી કોમેડી. આ સિવાય નાટકના બંધારણના તત્વોની પણ વાત છે, જેમ કે અંક, એક્ટ અને દ્રશ્ય, સીન, સંવાદ, ડાયલોગ, પેલી સ્વગોક્તિ, સોલિલોક્વી, જ્યારે પાત્ર એકલું મનમાં બોલતું હોય, અને રંગમંચ નિર્દેશન, સ્ટેજ ડિરેક્શન્સ, કૌંસમાં લખેલું હોય ને કે પાત્રે શું કરવું, ક્યાં જવું, આ બધું નાટકને સમજવા માટે જરૂરી છે. આ ભાગ નાટકને ખાલી વાંચવાની વસ્તુ તરીકે નહીં પણ એક પરફોર્મન્સ તરીકે જોવામાં મદદ કરે છે.
અને જે સાહિત્ય કાલ્પનિક નથી હોતું પણ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોય છે એનું શું? જેમ કે જીવનચરિત્ર, આત્મકથા, નિબંધો, શું એમાં પણ આવી કોઈ કારીગરી હોય છે ખરી?
બહુ સારો સવાલ, અને ટર્કો એનો જવાબ આપ્યો છે. હા, બિલકુલ હોય છે. ભાગ ચાર વાસ્તવિકતાની શૈલીઓ એટલે કે નોન ફિક્શન વિશે જ છે. ઘણીવાર આપણે શું માની લઈએ કે આ તો ખાલી હકીકતો છે, તથ્યો રજૂ કર્યા છે, એમાં કળા જેવું શું હોય? પણ ટર્કો કહે છે કે નોન ફિક્શન લેખકો પણ વાચકને પ્રભાવિત કરવા માટે, પોતાની વાત મનાવવા માટે ભાષા અને રચનાનો બહુ જ કુશળતાથી ઉપયોગ કરે છે. અહીં એ વક્તૃત્વ કળાના સિદ્ધાંતોની વાત કરે છે. ગ્રીક ફિલોસોફીમાંથી આવેલા ત્રણ શબ્દો છે, લોગોસ એટલે તર્ક, દલીલ, પુરાવાનો ઉપયોગ, પેથોસ એટલે વાચકની ભાવનાઓને જગાડવી, લાગણીઓને સ્પર્શ કરવો, અને ઇથોસ એટલે લેખક પોતાની વિશ્વસનીયતા કેવી રીતે સ્થાપિત કરે છે, મારી વાત કેમ માનવી જોઈએ એવું કેવી રીતે સાબિત કરે છે. આપણે જ્યારે કોઈ સમાચાર વાંચીએ, કોઈ નેતાનું ભાષણ સાંભળીએ કે કોઈનું સંસ્મરણ વાંચીએ, ત્યારે લેખક આ ત્રણેયનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે એ સમજવું આપણને વધુ જાગૃત વાચક બનાવે છે. કથનાત્મક નોન ફિક્શન રેવી શૈલી તો વાર્તા કહેવાની બધી જ ટેકનિક વાપરીને સાચી ઘટનાઓ રજૂ કરે છે, એટલે નોન ફિક્શનનું વિશ્લેષણ પણ એટલું જ જરૂરી અને રસપ્રદ છે.
આ તો ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. સાચી વાત છે, આપણે ઘણીવાર નોન ફિક્શનને સાહિત્ય ગણતા જ નથી હોતા. હવે છેલ્લો ભાગ જે વિવેચન વિશે છે. આ શબ્દ જ થોડો અઘરો લાગે છે. વિવેચન એટલે શું? કોઈની ટીકા કરવી?
હા, શબ્દ થોડો ભારેખમ લાગે પણ એનો અર્થ ટીકા કરવો એવો નથી. ભાગ પાંચ છે સાહિત્યિક વિવેચન અને શિષ્યવૃત્તિ. આ ભાગ સાહિત્યનું વિશ્લેષણ કેવી રીતે કરવું એના પર નથી, પણ આપણે સાહિત્યનું વિશ્લેષણ શા માટે અને કઈ અલગ અલગ રીતે કરીએ છીએ એના પર છે. અને અહીં જે મુખ્ય વિચાર છે ને એ થોડો ક્રાંતિકારી છે. કોઈપણ સાહિત્યકૃતિનો એક જ ફિક્સ સાચો અર્થ નથી હોતો. આપણે જે દ્રષ્ટિકોણથી, જે ચશ્મા પહેરીને કૃતિને જોઈએ છીએ ને, એના આધારે એનો અર્થ બદલાઈ શકે છે. આ અલગ અલગ ચશ્મા એટલે જ જુદી જુદી વિવેચન પ્રણાલીઓ, ક્રિટિકલ થિયરીઝ.
ઓ, એટલે કે એક જ વાર્તા કે કવિતાને સમજવાની ઘણી બધી સાચી રીતો હોઈ શકે એમ?
બરાબર, એકદમ બરાબર. પુસ્તક કેટલીક મુખ્ય પ્રણાલીઓનો પરિચય કરાવે છે. ખાલી નામ લઈએ તો, દાખલા તરીકે ફોર્મ્યુલિઝમ, આ લોકો શું જુએ? ફક્ત કૃતિ પોતે, એની રચના, એની ભાષા, એનું સ્વરૂપ, લેખક કોણ હતા, ક્યારે લખાયું, એ બધું ગૌણ, બસ ટેક્સ્ટ જુઓ. નારીવાદી વિવેચન, ફેમિનિસ્ટ ક્રિટિસિઝમ, આ દૃષ્ટિકોણથી જોનાર શું પૂછે? કૃતિમાં સ્ત્રી પાત્રો કેવા છે, પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધો, સત્તાનું રાજકારણ, એ બધું કેવી રીતે રજૂ થયું છે? માર્ક્સવાદી વિવેચન, માર્ક્સિસ્ટ ક્રિટિસિઝમ, આ લોકો કૃતિને સમાજ અને અર્થતંત્રના સંદર્ભમાં જુએ, વર્ગ સંઘર્ષ, પૈસા, પાવર, વિચારધારા, એ બધું કૃતિમાં કેવી રીતે દેખાય છે? અને વાચક પ્રતિભાવ વિવેચન, રીડર રિસ્પોન્સ ક્રિટિસિઝમ, આ તો વળી એમ કહે કે અર્થ ફક્ત પુસ્તકમાં લખેલો નથી હોતો, અર્થ તો વાચક અને કૃતિ વચ્ચેની જે પ્રક્રિયા થાય ને એમાં બને છે. એટલે દરેક વાચકનો અનુભવ અને અર્થ થોડો જુદો હોઈ શકે. આનો હેતુ કોઈ એક રીતને સાચી કહેવાનો નથી, પણ એ સમજાવવાનો છે કે અલગ અલગ લેન્સથી જોવાથી આપણને કૃતિના નવા અણધાર્યા પાસા દેખાઈ શકે છે. જેમ ટર્કો કહે છે, આ પ્રણાલીઓ જવાબ આપવાનું મશીન નથી, પણ નવા પ્રશ્નો પૂછવા માટેના લેન્સ છે.
આ તો બહુ જ રસપ્રદ છે. ખરેખર એક જ કૃતિ પણ એને જોવાની આટલી બધી બારીઓ. તો આ એક આખી જે વાતચીત થઈ એના પરથી આ પુસ્તકના મુખ્ય સંદેશ શું ગણી શકાય, આમ ટૂંકમાં કહેવું હોય તો?
મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ બહુ જ સ્પષ્ટ રીતે સામે આવે છે. પહેલું તો, સાહિત્ય માત્ર કળા નથી, એક શિલ્પ પણ છે. મતલબ, સારું લખવું એ ખાલી ઇન્સ્પિરેશનની વાત નથી, એમાં કૌશલ્ય છે, ટેકનિક છે, સ્વરૂપનું જ્ઞાન છે, એ શીખી શકાય એવી કળા છે. બીજું, શબ્દોમાં શક્તિ છે. સાહિત્ય વિશે ઊંડાણથી, અર્થપૂર્ણ રીતે વાત કરવા માટે ચોક્કસ શબ્દાવલી જરૂરી છે. જ્યારે આપણે કોઈ ટેકનિકને નામ આપી શકીએ ને ત્યારે આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ, એના પર કંટ્રોલ મેળવી શકીએ. ત્રીજું, પેલી રમતનું મેદાનવાળી વાત. પરંપરા અને નવીનતા સાથે ચાલે છે. શૈલીઓ એ કોઈ બંધિયાર નિયમો નથી, પણ સર્જનાત્મકતા માટેનો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ચોથું, કેવી રીતે કહ્યું એ પણ એટલું જ મહત્વનું છે જેટલું શું કહ્યું. સ્વરૂપ અને સામગ્રી એટલે કે ફોર્મ અને કન્ટેન્ટ એકબીજા સાથે જોડાયેલા છે. કહેવાની રીત બદલો તો અર્થ પણ બદલાઈ શકે. પાંચમું, વાંચન એક સક્રિય પ્રક્રિયા છે. સારું વાંચન એટલે ખાલી અક્ષરો જોવા નહીં, એ કૃતિ સાથે સંવાદ કરવા જેવું છે, એનું વિશ્લેષણ કરવા જેવું છે. અને છેલ્લું પણ બહુ મહત્વનું, અર્થ એક નહીં અનેક છે. કોઈ એક કૃતિના ઘણા અર્થઘટન શક્ય છે અને અલગ અલગ દૃષ્ટિકોણ એનું મૂલ્ય ઘટાડતા નથી પણ વધારે છે.
હા, અને આ સંદેશાઓ આપણા રોજિંદા જીવનમાં પણ કેટલા લાગુ પડે છે. જેમ કે તમે શિલ્પની વાત કરી, તો આપણે ત્યાં હસ્તકળા છે, બાંધણી છે, એમાં પણ કેટલી ચોકસાઈ અને કૌશલ્યો હોય છે. અથવા પેલી શબ્દોની શક્તિની વાત, આપણે ત્યાં લોકવાર્તાઓ, ભજનો, દુહા એની સમૃદ્ધ પરંપરા છે, એમાં પણ કથનની કેવી અદ્ભુત તકનીકો વપરાયેલી હોય છે. અને જ્યારે આપણે કોઈ રાજકીય ભાષણ સાંભળીએ કે કોઈ જાહેરાત જોઈએ, ત્યારે એમાં વપરાયેલી ભાષા, પેલું લોગોસ, પેથોસ, ઇથોસ, એને ઓળખીએ તો આપણે વધુ સજાગ બની શકીએ નહીં. કઈ રીતે વાત રજૂ કરાઈ રહી છે એ સમજવું આપણને કદાચ છેતરાતા બચાવે.
બરાબર, પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય એવા છે, ધારધાર કહી શકાય. જેમ કે એક વિચાર છે કે સાહિત્યિક ઉપકરણને નામ આપવું એટલે તેના પર શક્તિ મેળવવી. આનો મતલબ શું? કે જે વસ્તુ અજાણી છે એ ડરાવે, પણ જ્યારે તમે એને ઓળખો, એને નામ આપો, ત્યારે સમજણ અને નિયંત્રણમાં આવે. બીજો, જેને આપણે વાત કરી, શૈલી લેખક માટે જેલ નથી પણ રમતનું મેદાન છે. આ પરંપરા અને નવીનતા વચ્ચેનો જે તણાવ અને રમત છે એને બહુ સુંદર રીતે રજૂ કરે છે. અને ત્રીજો, સાહિત્યિક વિવેચનની શાળા સાચો જવાબ ઉત્પન્ન કરવા માટેનું મશીન નથી, પરંતુ નવા પ્રશ્નો પૂછવા માટેનો લેન્સ છે. આ આપણને ઓપન માઇન્ડેડ રહેવા અને જુદા જુદા દૃષ્ટિકોણનું સન્માન કરવા પ્રેરે છે. એક જ સાચા જવાબ પાછળ પડવાને બદલે વધુ સારા સવાલો પૂછવા પર ભાર મૂકે છે.
હા, આ વિચારો ખરેખર વિચારતા કરી દે તેવા છે, અને ખાલી સાહિત્ય પૂરતા સીમિત નથી. હવે છેલ્લે, આ બધું જ્ઞાન, આ બધી સમજ વ્યવહારમાં કેવી રીતે કામ લાગે? મતલબ, કોને આ પુસ્તક ખરેખર ઉપયોગી થઈ શકે?
તો લખવા માટે, સાહિત્ય કેવી રીતે ભણાવવું એ સમજવા માટે, અભ્યાસક્રમ ડિઝાઇન કરવા માટે આ બહુ જ ઉપયોગી. લેખકો માટે, પોતાની કળા સુધારવા માટે, જુદી જુદી ટેકનિક સમજવા, એનો પ્રયોગ કરવા માટે આ એક ઉત્તમ ટૂલબોક્સ છે. સામાન્ય વાચકો માટે, આપણો વાંચનનો આનંદ વધી જાય અનેક ગણો. આપણે ખાલી વાર્તા નહીં પણ એની પાછળની કારીગરી, એની સુંદરતા, એની જટિલતાને વધુ સારી રીતે માણી શકીએ. જેમ સિનેમા જોતી મથતે જો કેમેરા એંગલ કે એડિટિંગની થોડી સમજ હોય તો ફિલ્મ જોવાની મજા ઓર વધી જાય, એવું જ કંઈ કામ છે. વ્યવસાયિક જગતમાં પણ વાતચીતની કળા, તમારી વાત કેવી રીતે રજૂ કરવી, લોકોને કેવી રીતે સમજાવવા, પર્સ્યુએશન, આ બધું પેલું નોન ફિક્શન અને રેટરિકના અભ્યાસથી સુધરે છે, અને એ તો દરેક ફિલ્ડમાં કામ લાગે.
એ સાહિત્યની રચના, એમાં વપરાયેલી ભાષા, એના છુપાયેલા અર્થોનું વિશ્લેષણ કરી શકીએ તો પછી આપણે સમાચાર, સોશિયલ મીડિયા પર આવતી પોસ્ટ કે કોઈ પણ માહિતીને વધુ ધ્યાનથી અને ઊંડાણથી ચકાસી શકીશું. આપણે ખાલી ઉપર ઉપરથી જે દેખાય છે એનાથી આગળ જઈને એની પાછળના ઈરાદા, એની રચના એ સમજવાનો પ્રયાસ કરીશું. ખરું ને?
બિલકુલ, એ જ કદાચ સૌથી મોટો ફાયદો છે આજના સમયમાં. દાખલા તરીકે કોઈ પ્રોડક્ટની જાહેરાત જોઈએ છે તો આપણે વિચારી શકીએ કે આ જાહેરાત આપણી લાગણીઓ, પેથોસ પર વધુ ફોકસ કરી રહી છે કે તર્ક, લોગોસ રજૂ કરી રહી છે. કયા શબ્દો, કયા ચિત્રો એનો ઉપયોગ કરીને આપણને આકર્ષવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સમજ આપણને વધુ સ્માર્ટ ગ્રાહક અને વધુ જાગૃત નાગરિક બનાવે છે.
તો આજના આ ઊંડાણભર્યા વાર્તાલાપના અંતે જો મારે એક મુખ્ય શીખ કે આશ્ચર્યની વાત કહેવી હોય આ પુસ્તકમાંથી, તો મારા માટે એ હશે કે સાહિત્ય, જે ઘણીવાર આપણને બહુ ગૂઢ, બહુ અઘરું લાગે, તે વાસ્તવમાં કેટલું વ્યવસ્થિત અને શીખી શકાય તેવું છે.
ટર્કોએ એને સમજવા માટે એક બહુ સ્પષ્ટ માળખું આપ્યું છે, એક નક્કર રસ્તો બતાવ્યો છે. મને લાગે છે કે એ ભલભલાને સાહિત્યના પ્રેમમાં પાડી શકે.
અને મારા માટે સૌથી રોમાંચક વાત એ રહી કે કેવી રીતે જુદા જુદા વિવેચનાત્મક દ્રષ્ટિકોણ, પેલી અલગ અલગ બારીઓ એક જ કૃતિમાંથી નવા નવા અર્થો અને સૌંદર્ય શોધી કાઢે છે. એ બતાવે છે કે મહાન સાહિત્ય કૃતિઓ ખજાના જેવી હોય છે, જેટલા ઊંડા ઉતરો એટલું નવું મળે. અને આપણને શીખવે છે કે પેલો એક સાચો જવાબ શોધવા કરતાં સારા પ્રશ્નો પૂછવા કદાચ વધુ મહત્વનું છે. આ પુસ્તક ખરેખર આપણી વાંચવાની અને વિચારવાની રીતને સમૃદ્ધ બનાવે છે, એમાં કોઈ શંકા નથી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.